તારીખ 1/3/1997 પૂજ્યભાઈ શ્રીની ડાયરીના બોલ નંબર 1004 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 178.
આત્માર્થીએ તત્વ અભ્યાસમાં પ્રયોજનભૂત વિષયના ઊંડાણમાં જવા માટે હંમેશા જિજ્ઞાસા વૃત્તિને સતેજ રાખવી યોગ્ય છે. શું છે આત્માર્થી? એટલે આત્મકલ્યાણના ઈચ્છુક. આત્મકલ્યાણનું પ્રયોજન છે અને આત્મકલ્યાણની ઈચ્છા છે એવા જીવો તત્વજ્ઞાનના અભ્યાસમાં જોડાય છે. તત્વજ્ઞાનના અભ્યાસમાં જોડાનાર જીવોમાં પણ કેટલાક જીવો ભૂલથી અપ્રયોજનભૂત વિષયમાં જિજ્ઞાસા રાખે છે. એ બરાબર નથી. એનાથી એવી એવા પ્રકારની જિજ્ઞાસાથી જીવની કુતૂહલ વૃત્તિને પોષણ મળે છે. કુતૂહલ વૃત્તિ, અપ્રયોજનભૂત વિષયની જિજ્ઞાસા એ પરલક્ષમાંથી જન્મ પામે છે અને પર રુચિ એનાથી પોષાય છે. પરલક્ષ અને પર રુચિને કારણે સ્વલક્ષ થતું નથી અને પોતાના પ્રયોજનભૂત વિષય ઉપર જે ધ્યાન ખેંચાવવું જોઈએ, લક્ષ ખેંચાવવું જોઈએ, એ લક્ષ ખેંચાતું નથી. એટલે એ કામનો જે વિષય છે એના ઉપરથી જાય છે, આવું નુકસાન થાય છે. એટલે આ એક મહત્વનો વિષય છે કે પ્રયોજનભૂત વિષય સિવાય બીજા વિષયમાં માથું મારવું ન જોઈએ અથવા અપ્રયોજનભૂત વિષયમાં માથું ન મારવું જોઈએ. એટલું જ નહીં, અહીંયા તો એમ વાત લીધી છે કે પ્રયોજનભૂત વિષય પોતાની સામે આવે ત્યારે એના ઊંડાણમાં જવા માટેની જિજ્ઞાસા અને તીવ્ર જિજ્ઞાસા હોવી ઘટે છે. એ જિજ્ઞાસા ત્યાં તીવ્રતા પકડે. ઊંડાણમાં જવું એટલે એના ભાવભાષણ સુધી પહોંચવું. સમજાય તો માત્ર સંતોષ ન પકડવો, સમજાવવાનો માત્ર સંતોષ ન પકડવો. પણ સમજાયા પછી એનું ભાવભાષણ કેમ થાય એવી એક જિજ્ઞાસા ત્યાં ઉત્પન્ન થવી જોઈએ. એ મુદ્દા ઉપર આ ચર્ચા છે, અત્યારનો જે પોઈન્ટ છે એના ઉપર છે કે પોતાના પ્રયોજનભૂત વિષયના ઊંડાણમાં જવા જિજ્ઞાસા વૃત્તિ સતેજ થવી જોઈએ, વિશેષ તીવ્ર થવી જોઈએ, કે જેને લઈને ભાવ ભાષણ આવે, નહીં તો ભાવભાષણ વિના માત્ર નિર્ણય કરવાની ભૂલ થઈ જાય. નિર્ણય બે પ્રકારે થાય છે, એક બૌદ્ધિક સ્તરથી થાય છે અને એક ભાવભાષણથી થાય છે. બહુભાગ તત્વજ્ઞાનના અભ્યાસી જીવો બૌદ્ધિક સ્તરનો નિર્ણય કરી અને સમજાયાનો સંતોષ લઈ લે છે. અહીંયા એક ભૂલ થાય છે, ન સમજાય અને ભૂલ થાય એ તો બનવાનો સંભવ છે, પણ સમજાય અને પાછી ભૂલ થાય એવું અહીંયા એક બને છે અને એ અજાણપણે બની જાય છે. જાણી જોઈને એવી કોઈ ભૂલ નથી થતી. એનું કારણ આત્મકલ્યાણની જેટલી દરકાર હોવી જોઈએ એટલી દરકાર નથી. તમને ભૂખ લાગી હોય અને સારા સારા ભોજન અને મીઠાઈઓનું લિસ્ટ કોઈ વંચાવી દે અથવા સંભળાવી દે એ બધા વાનગીઓના નામ, તો તમે સંતોષ પામો છો? એથી આગળ જઈને એ બધી મીઠાઈના સ્ટોરમાં લઈ જઈને તમને બધી મીઠાઈઓ દેખાડી દે, જો કેવી સરસ ને સુંદર મીઠાઈઓ વ્યવસ્થિત ગોઠવી છે શોરૂમની અંદર, શોકેસની અંદર, તો એથી તમે સંતોષ પામો છો? કેમ? કે તમને ભૂખ લાગી છે, ખાવ તો પેટ ભરાય, જ્યાં સુધી ખાવા ન મળે ત્યાં સુધી પેટ ન ભરાય. તો એ મીઠાઈનું વર્ણન સાંભળવું કે વાંચવું નકામું છે ને મીઠાઈને જોવી પણ નકામી, થઈ કે ન થાય ત્યાં તો કોઈ સંતોષ માનતો નથી. એમ આત્મકલ્યાણની વાત સમજ્યા, પણ આત્મકલ્યાણ થયું કે ન થયું એટલી જો દરકાર હોય તો સમજણનો સંતોષ ન આવે. સમજાયા પછી એક નવી જિજ્ઞાસા વૃત્તિ ઉત્પન્ન થઈ જાય કે વાત તો સમજાણી, જે અત્યાર સુધી નહોતી સમજાતી એવી વાત સમજાણી ખરી, પણ હવે આ આત્મકલ્યાણ થાય કેવી રીતે, પરિણમન કેવી રીતે આવે, સમજો એ વાતનું મને પરિણમન કેવી રીતે થાય, એવી રીતે એક નવી જિજ્ઞાસા ઉત્પન્ન થાય. અને જ્યાં સુધી એ રીતે પરિણમન ન થાય ત્યાં સુધી એને જંપ વળે એવી સ્થિતિ થવી જોઈએ. તો ખરેખર આત્મકલ્યાણની ભાવના અને દરકાર છે, નહીંતર ખરી ભાવનાય નથી અને ખરી દરકાર પણ નથી, એમ છે. જિજ્ઞાસા તીવ્ર થવી જોઈએ. જિજ્ઞાસા છે એ પાણીની તરસ જેવી છે. કેવી છે? પાણીની તૃષા લાગે, તરસ લાગે, એના જેવી જિજ્ઞાસા છે. જ્યાં સુધી પાણી ન મળે ત્યાં સુધી શું થાય? એ તરસ વધે, એ તરસ ઘટે, એ તરસ વધે. જિજ્ઞાસા છે એ પાણીની તરસ જેવી છે, એને પ્યાસ પણ કહે છે, હિન્દીમાં એને પ્યાસ કહે છે. એવી રીતે જિજ્ઞાસા હોય અને પછી એ જિજ્ઞાસા સંતોષાઈને એવું બનતું નથી. આ એક આ માર્ગની વિશિષ્ટતા છે, સુંદરતા છે કે એવા પ્રકારની જિજ્ઞાસાથી કદી પણ એ જિજ્ઞાસા સંતોષાય નહીં અને કાર્ય અધૂરું રહે એવું બનતું નથી. કેમ કે પછી જીવ એની પાછળ પડી જાય છે. જેમ પાણી ન મળે તો માણસને એમ થાય હું મરી જઈશ, એક દિવસ પાણી ન મળ્યું, બે દિવસ પાણી ન મળ્યું, પછી કેટલું ખેંચાય કેટલું. એટલે કોઈ પણ રીતે પાણી કેમ મળે એનો લશ્કરી ધોરણે ઉપાય કરે. કેવો ઉપાય કરે? લશ્કરી ધોરણે ઉપાય કરે, મિલિટરી એક્શન કે છે એમ. આની અંદર પણ એવી જ પરિસ્થિતિ ઊભી થાય. તમે અહીંયા એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એના અવરોધરૂપ જે પરિસ્થિતિ છે એ નિરાધાર થઈ જાય છે. નહીતર ત્યાં સુધી પરિસ્થિતિ જીવની એવી હોય છે કે જીવને પરમાર્થ માર્ગમાં અવરોધ થાય એવી સ્થિતિને આધાર આત્મા પોતે જ આપતો હોય છે. જાણે અજાણે કોઈ વાર ખ્યાલ આવી જાય છે કે આવા મારા ભાવ છે મને નુકસાન કરે છે, કોઈ વાર ખ્યાલ કોઈને નથી પણ આવતો. પણ જાણે અજાણે પોતાના પરમાર્થને આત્મકલ્યાણને અવરોધ થાય એવી સ્થિતિનો આધાર આત્મા પોતે જ હોય છે અને તેથી એ સ્થિતિ મટતી નથી. જ્યારે આવી જિજ્ઞાસાના કાળમાં એ પરિસ્થિતિ નિરાધાર થાય છે, કોના આધારે ટકે? પછી ટકી ન શકાય. એટલે નિયમથી એનું આત્મકલ્યાણ થાય થાય ને થાય જ. આમ છે ને, કોઈ એમ કે એવી જિજ્ઞાસા હોય ને પછી ન થાય તો આ તર્ક અસ્થાને છે. આ એક તર્ક છે અને તે અસ્થાને છે, અથવા અસ્થાનનો તર્ક છે એ બીજી કડક ભાષામાં કુતર્ક છે. બીજી ભાષામાં એ કુતર્ક છે, એ કરવા જેવો નથી. તમામ અનુભવી જ્ઞાનીઓનો અનુભવ એમ બોલે છે કે આ જિજ્ઞાસામાં આવ્યો એટલે એનું આત્મકલ્યાણ થવાનું થવાનું ને થવાનું ગેરેન્ટેડ. જાઓ બેન્સે કહ્યું ને 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. અંતરમાંથી ઉત્પન્ન થયેલી જાગૃત થયેલી આત્મકલ્યાણની ભાવના સફળ થાય થાય ને થાય, ન થાય તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. 14 બ્રહ્માંડમાં એક પરમાણુ પણ નાશ પામતો નથી, શૂન્ય થતો નથી. તો અનંતા પરમાણુ છે 14 બ્રહ્માંડના, તો એનાથી શૂન્ય થવાના. પણ ભાવનાનું બળવાન પણ દેખાડવું છે ત્યાં, કે ભાવના કેવી બળવાન હોય છે. શું તીવ્ર થવી જોઈએ, તીવ્ર થવી જોઈએ. કેમ કે પાણી ન મળે ત્યાં સુધી તરસ વધે કે નહીં? તો નેચરલી વધે, તો કુદરતી રીતે જ એ વધે, વધે ને વધે, તરસ થઈ જ એવી છે. એટલે પાણી મેળવવાના જે ઇનિશિયેટિવ્સ છે એ વધારે જોરથી ઊભા થાય, વધારે તીવ્રતાથી ઉત્પન્ન થાય, એમ જ બને.
ભાઈ શ્રી એવું બને કે પ્રયત્ન તીવ્ર ન થતો હોય તો તરસ નથી લાગી એમ સમજી લેવું ચૂપ પાડી બેસી ગયા.
ચોક્કસ જીવ ક્યાંક સંતોષ આવ્યો છે, એ જીવ ક્યાંક સંતોષ આવ્યો છે એ વાત નક્કી છે.
આપણે સાનુભૂતિ દર્શન માં બે છે, તમે કહ્યું ને મોક્ષ ઘણું કરીએ છીએ પણ રિઝલ્ટ આવતું નથી, તો ઘણું કરો છો તમે, કહો છો ઘણું લાગે છે, એ ઘણું નથી.
પર્યાય બુદ્ધિનું એક લક્ષણ એ છે કે પર્યાયમાં સંતુષ્ટ થવું અને ચાલતી પર્યાયને મુખ્ય કરવી, આ પર્યાય બુદ્ધિનું લક્ષણ છે અને સ્વરૂપ છે. એટલે પાયામાંથી એ વાત કાઢી નાખવી જોઈએ, થવી જ ન જોઈએ. અને એટલા માટે પાયાનો સિદ્ધાંત એ છે કે પૂર્ણતાનું લક્ષ્ય કરવું, લક્ષમાં પૂર્ણતા હોવી જોઈએ. પૂર્ણતાના લક્ષ્યવાળાને જ્યાં સુધી દશા પૂર્ણ ન થાય ત્યાં સુધી અધૂરી દશામાં ક્યાંય સંતોષ કે મુખ્યતા આવે નહીં, અને આવે તો એને પૂર્ણતાનું લક્ષ્ય થયું નથી. આ નક્કી વાત છે. તો પાયામાં એ વાત છે, ત્યાંથી મુમુક્ષુતા શરૂ થાય છે. એ પહેલાં વાસ્તવિક શરૂઆત મુમુક્ષુતાની થતી નથી પૂર્ણતાના લક્ષ્ય વિના. કેટલાક સૂત્રો હંમેશા હંમેશા વિસ્મરણ ન થાય એ રીતે રાખવા જોઈએ. સમ્યક દર્શન છે એ ચોથા ગુણ સ્થાને થાય છે અને એ જીવની અધૂરી અવસ્થા છે, ડેસ્ટિનેશન નથી. લક્ષ્ય તો ડેસ્ટિનેશનનું હોવું જોઈએ. આપણે અહીંથી ઊભા થયા તો ઘરે જવું છે વિરાટના, તો વચ્ચે માનો કે ક્યાંય કામ હોય આપણને, તો પણ લક્ષ્ય શું છે આપણું? કે આપણે ઘરે પહોંચી જવાનું છે. તો તમે રોકાશો ને એ કામે ગયા તો એ વ્યક્તિ મળી ન મળી બનવા જોગ છે, તમે ઘરે જવા નીકળ્યા છો. આખરમાં તો તમે ઘરે જવા નીકળ્યા છો. વચ્ચેનું સ્ટેશન આવ્યું તો વ્યક્તિ મળી તો મળી, તો મળીને કામ કરી લ્યો, ન મળી તો જવા દો, કેમ કે ઘરે પહોંચવું છે. એમ લક્ષ્ય છે ને એ જ્યાં પહોંચવું છે એનું જ હોય, વચ્ચેની પરિસ્થિતિનું લક્ષ્ય ન કરાય, લક્ષ્ય ન હોય. હવે એમાં એક બીજો ફાયદો છે પાછો આ પ્રકારે કે તમારે જ્યાં પહોંચવું છે એ છેલ્લું જે સ્થાન છે એનું ડિસ્ટન્સ પણ તમારા ખ્યાલમાં રહે છે. જો તમને ડિસ્ટન્સ ખ્યાલમાં હોય તો તમે એડજસ્ટ કરી શકો તમારી સ્પીડને કે તમારા રોકાણને, વચ્ચેના રોકાણને, કે સ્પીડને તમારે એડજસ્ટ કરવી જ પડે, કેમ કે તમારું લક્ષ્ય ત્યાં જવાનું છે. એટલે મુમુક્ષુની ભૂમિકાના પ્રારંભમાં શરૂઆતમાં છે પૂર્ણતાનું લક્ષ્ય થાય છે, એમાં પોતે ક્યાં ઊભો છે અને ક્યાં પહોંચવું છે એ બંને વચ્ચેનું અંતર મપાઈ જાય છે. અને આ અંતરનું માપ એટલું મોટું છે વચ્ચેનો ગાળો કે એકદમ એને સંવેગ ઉત્પન્ન થાય છે કે મારે જલ્દી કામ કરવું જોઈએ, નહીં તો હું પહોંચીશ કેવી રીતે આટલે બધે. વિજ્ઞાનનો પણ એક નિયમ છે કે ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટી પ્રોડ્યુસિસ વેલોસિટી. પાણી જેટલે ઊંચેથી પડે એટલો ફોર્સ આવે નીચે, એક માળ ઉપર ટાંકી હોય અને દસ માળ ઉપર ટાંકી હોય પાણીને, તો નીચે ફોર્સમાં ફરક પડે છે કે નથી પડતો? ઓટોમેટિક જ એનો ફોર્સ ઉત્પન્ન થાય, એનું સાયન્સ બોલે છે, વિજ્ઞાન બોલે છે. એમ અહીંયા ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટી ખ્યાલમાં આવે છે કે મારે ક્યાં પહોંચવું છે અને હું ક્યાં ઊભો છું. ઉતાવળ સ્પીડ થઈ જ જાય એને. તમારે અહીંયા નજીકમાં વિક્ટોરિયા જવું હોય અને એરપોર્ટ પહોંચવું હોય, એમાં ફરક પડે કે ન પડે? અહીંયા નજીક જવું છે, થોડુંક જોઈ આવશો તો વાંધો નથી, પાંચ મિનિટ કે પાછું પણ પહોંચી જશો. પણ ત્યાં તો ટ્રાફિકને બધું ગણવું પડે, ડિસ્ટન્સ ઉપરાંત, અને ટાઈમસર પહોંચવાનું હોય છે. એટલે એની સ્પીડ એવા વગર રહે જ નહીં. મોક્ષ માર્ગ વેગપૂર્વક સંવેગપૂર્વક પહોંચવાનો આ મુખ્ય કારણ છે. લક્ષ બંધાવવું પૂર્ણતાનો એ સંવેગ ઉત્પન્ન થવાનું કારણ છે. સમ્યક દર્શન પામવા માટે પાંચ કારણ જોઈએ, પરિણામના કોઓર્ડિનેટેડ પરિણામ જેને કહીએ. સમ સંવેગ નિર્વેદ આસ્થા અને અનુકંપા. એમાં સમ એટલે કષાય રસની મંદતા, સંવેગ એટલે ફોર્સ, નિર્વેદ સમ સંવેગ નિર્વેદ એટલે વૈરાગ્ય, આસ્થા એટલે વિશ્વાસ, અને અનુકંપા એટલે પોતાના આત્માને દુઃખી નહીં કરવાની કરુણતા, કરુણા, નિજ દયા, સ્વદયા. હવે એમાં ચાર ફેક્ટર ઘણાને હોય છે. એક સંવેગ નથી આવતો, કષાયરસ મંદ થાય, વૈરાગ્ય આવે, દેવગુરુ શાસ્ત્રો પર વિશ્વાસ આવે, શું પોતાના અને બીજા પ્રાણીઓ ઉપર કરુણા થાય, દયા આવે, આ બધા પરિણામો થાય. સંવેગ આવવો મુશ્કેલ છે. સંવેગ આવે છે પૂર્ણતાનું લક્ષ્ય થાય ત્યારે. એ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. મોટા ભાગના મુમુક્ષુઓની ફરિયાદ શું છે ખબર છે? પૈસા સમજાય છે, સારું લાગે છે, પણ જોર આવતું નથી કરવું છે, એટલું બળ નથી આવતું, એટલે કે સંવેગ નથી અમને આવતો. સીધી વાત આ છે, સંવેગ ના આવે એટલે કામ ન થાય. સમજાયેલું એમને મદ્દર રહીએ અને કામ થાય નહીં, અને એક જાતની મૂંઝવણ જેવું પણ થાય કે આ પરિસ્થિતિ ક્યાં સુધી. એક વર્ષ ગયું, બે વર્ષ ગયું, પાંચ વર્ષ ગયા, દસ વર્ષ ગયા, અભ્યાસ કરતા કરતા તત્વજ્ઞાન ક્યાં સુધી હવે? અને આયુષનો કઈ ભરોસો છે? આયુષનો કઈ ભરોસો નથી. કામ ન થાય અને એવી અધકચરી પરિસ્થિતિમાં આયુષ પૂરું થાય તો બીજા ઘઉંમાં તો બધું વિસ્મરણ થઈ જાય છે. આયા સાંભળ્યું હોય, વિચાર્યું હોય, એ બધું વિસ્મરણ થઈ જાય છે. પછી કોને ખબર ત્યાં વળી શું પરિસ્થિતિ નવી ઊભી થાય. આવી આવી સરસ તક હોય કે ન હોય, અહીંયા તો બહુ સારી તક છે. લાંબી ઉપાધિ નથી, સ્વાધ્યાય માટે સમય કાઢી શકીએ છીએ, સ્વાધ્યાયમાં પણ દખલ ન થાય એવી રીતે આપણે શાંતિથી સાંભળીએ છીએ. ઉપાધિ હોય તો ક્યાંય નો ક્યાંય ઉપયોગ અંદર ચાલ્યો જાય. અહીંયા તો બહુ સારી તક છે. એવી તક મળે ન મળે, અને બહુ ભાગ ન મળે. તમે કહેશો કેમ ન મળે? કે અહીંયા તક મળી ત્યારે તમે પૂરતી દરકાર કરીને કામ સાધી લીધું નહીં. દરકાર ઓછી રહી તો કુદરત તમને ફરીને તક કેવી રીતે આપે? તમને તક આપી, તમે દરકાર ન કરી, કુદરત ફરીને તક કેવી રીતે તમને આપે? ના આપે. એટલે એ બધું વિચારીને ઝપટ કરવી જોઈએ, અથવા દરકાર વધારવી જોઈએ. એમ છે, તાત્પર્ય એ નીકળે છે. ઘણી જાતના કામ હોય, ઘણી જાતની જવાબદારી હોય, શું કરવું લ્યો કહો. એ નાની ચિંતા મોટી ચિંતાને ખાઈ ગઈ. શું થયું? નાની નાની ચિંતા મોટી ચિંતાને ખાઈ ગઈ. એ વિપર્યાસ છે, મોટો વિપર્યાસ છે. આ તો અનંત જન્મ મરણનો નાશ કરવાની ચિંતનાનો વિષય છે. એ ચિંતના ખરેખર ઊભી થાય તો નાની નાની બુદ્ધિ ચિંતાને ખાઈ જાય. આમરે ની એક વાત ઝૂનું થાય એટલી મુશ્કેલી વધે, કેમ કે રીઢા પણ આવી જાય. એટલે બહુ જૂના મુમુક્ષુ એ આ મુમુક્ષુતાના ની ભૂમિકાને ડિસ્ક્રેડિટ છે. શું છે? ક્રેડિટ નથી. આપણે એમ કહ્યું છે કે આ તો અમારા બહુ જૂના મુમુક્ષુ છે, 25 વર્ષથી 50 વર્ષથી અભ્યાસ કરે છે તત્વજ્ઞાનનો, પણ કામ હજી નથી કર્યું. તો એ ક્રેડિટમાં નથી જતું, એ ડિસ્ક્રેડિટમાં જાય છે. એટલે મુમુક્ષુતામાં જૂનાપણું ન થવું જોઈએ, એવી વાત છે. ઘણા જૂના મુમુક્ષુ છે એમ કહેવા પાછળ સાંભળનાર, એમ કહેનારને વાત સાંભળનાર જો સમજદાર હોય તો સમજી જાય કે આ ઘણા જૂના થયા છે, એનો અર્થ કે ઠોકિયા છે. આમ છે, એવી વાત છે. ખરેખર વાત તો એવી છે. એટલે શું ચટપટી હાલવી જોઈએ? એ ચટપટીમાંથી વેદના જન્મે છે. એની ચટપટી ચાલવી જોઈએ અને એમાંથી વેદના જન્મે છે. અને પરિભ્રમણની વેદનાથી એનો બીજો અર્થ શું છે ખબર છે? કે જેને પરિભ્રમણની વેદના આવી, શું એનો આત્મા હવે પરિભ્રમણ કરવા તૈયાર નથી, એનો બીજો અર્થ છે. શું એનો જો સીધો અર્થઘટન કર્યો તો આ છે કે એનો આત્મા હવે પરિભ્રમણ કરવા તૈયાર નથી. અંદરથી રોવે છે એનો આત્મા, હવે અંદરથી રોવે છે, હવે તૈયાર નથી કે કોઈ ભોગે. 128 પત્રમાંનું ચાહે તે થાવ, ગમે તે થઈ જાઓ, આદિ વ્યાધિ ઉપાધિ ઉપસર્ગ પરિસર ગમે તે આવો, કરવું જ છે એવો નિર્ધાર કરાવે છે. વેદના છે આવા નિર્ધારમાં પરિણમી જાય છે. અને એ નથી આવતી એનો સીધો અર્થ એ છે કે હજી એ આત્માને પરિભ્રમણ વાલું છે. શું હજી ગમે છે એને પરિભ્રમણ કરવું, હજી એને ગમે છે. એમ છે, એટલે મહત્વનો પહેલું સ્ટેજ ઘણું મહત્વનું છે. કૃપાળુદેવે બહુ અનુભવમાંથી કાઢેલો વિષય છે. ઉપરથી ભલે સાદી સીધી વાત દેખાય, બહુ અનુભવમાંથી, અનુભવના નિચોડ રૂપે એ બધી વાતો કરતા ગયા છે. ઘણા અનુભવના નિચોડથી એ વાતો કરેલી છે. એટલે અનુભવી જીવોના અનુભવની કિંમત બહુ મોટી છે. અનુભવી જીવોના અનુભવની કિંમત બહુ મોટી છે. અમારા ભાવનગરના એકજણનો દાખલો આપ્યો હતો ને, સ્ટીમર ચાલુ કરી, એનો સાંભળ્યો તમે? ને ભાવનગર બંદર ઉપર ઘણા વર્ષ પહેલાની વાત છે, એક જાપાનની સ્ટીમર આવે છે. હજી સ્ટીમરો આવે છે, જાપાન સ્ટીમર આવેલી, લોડિંગ અનલોડિંગ પૂરું થયું પછી એ લોકો સ્ટીમર ઉપાડવી હતી, સ્ટીમર સ્ટાર્ટ નહોતી થતી. એ જમાનામાં પ્લેન નહોતા એટલે એના જાપાનથી ટેકનિશિયન બોલાવે તો દિવસે નીકળી જાય. ત્યાંથી તો બીજા ભાન રસ્તે સ્ટીમર રસ્તે આવે ત્યારે થાય ને, એક જણ બે જણ માટે સ્ટીમર કેવી રીતે આખી આવે? શું યુરોપથી અહીંયા હિન્દુસ્તાન સુધી આવવું એટલે બહુ શક્ય નહોતું ને. રોજનું ડેમરેજ ચડે, પ્લેટફોર્મનું તો ડેમરેજ ચડે બંદર ઉપર, તો શું ભાડું ચડે રોજનું? જેટલા દિવસો વધારે રોજનું મીટર ચડે એનો તો કરવું શું? એના ટેકનિશિયન થાય ક્યાં? પછી કોઈ એમ કીધું કે ભાવનગર અમારે કોઠા સુધવાળો માણસ છે, સાવ અઘણ માણસ છે પણ છે કોઠા સુધવાળો, ચાલુ કરી દઈએ તો કરી દઈએ, આપણે એને બોલાવીને ટ્રાય કરીએ. શું એટલે માણસને બોલાવો સિદ્ધપુરા કરીને, સિદ્ધપુરા આયર્ન વર્ક અત્યારે પણ એનું એક નાનું એવું યુનિટ છે, મિકેનિકલ કામ કરે છે એ તો મિકેનિકલ એને લઈ ગયા. એને કહેતો મને જરાક થોડો આપ, થોડો આપો કે બે ચાર જગ્યાએ આમ અવાજ મારીને ટકોરો જેમ મારે ને એમ ટકોરો મારીને વિચારી લીધું. કીધું બોલો ચાલુ કરી દઉં કે શું? પણ મારો ચાર્જ પહેલા નક્કી કરો. તો કે ભાઈ તું કે હવે સ્ટીમર ચાલુ કરતો હોય તો તું કે તને ચાર્જ આપશું? તો કે એમ નહીં, 5-25 રૂપિયા હોત ને તો હું આ બધી વાત ન કરત, વાત થોડી મોટી છે. કેટલી? તો કે 10,000 રૂપિયા લાગે. કેટલા? એ જમાનામાં 10,000 રૂપિયા બહુ મોટી રકમ ગણાતી છે. એટલે બધા વિચાર્યું કે આ 10,000 નહીં આપીએ તો એથી વધારે લાગવાના છે. એ તો ડેમરેજમાં મુખ્યમાં મરાઈ જશું. એટલે કપૂર ચાલ કર ચાલુ. તો કે એમને પહેલા મને આપી દો કે પણ એ આ જાપાનના લોકો અજાણ્યા છે. અમે તને તેડવા તો અમે તને આવ્યા છીએ ને, અમે વચ્ચે છીએ પછી હું વાંધો? તો કે ભાઈ સાહેબ વચ્ચે વચ્ચેની વાત તમે રહેવા દો, તમે મને પૈસા આપી દો. અમારી આબરૂ નથી 10,000 રૂપિયાની, શું તો વાત કરશો? હું બોલાવવા આવેલા મોટા માણસો હતા વચ્ચે ને આબરૂદાર માણસો, અમારે કઈ આબરૂ નથી ગામમાં. તમે અમને એટલે તમારી આબરૂ 1,00,000 રૂપિયાની, તો મને તમે પૈસા આપી દો. તો કેમ કે તમે ફરી જાવ તો? કે તમને એવું લાગે છે કે હું બોલું ફરી ગયું કે એમ પડે છે એટલે તમને કહું છું. એટલે પણ ગેરંટેડ તમે આપશો આપશો ને આપશો, રાખવા તો તમે આપશો, પછી ક્યાં વાંધો છે? કામ ચાલુ કર. એવા 2-4 જગ્યા ઠપ ઠપ કરીને એક જગ્યાએ એક અથોડાનો ફટકો માર્યો જોરથી, એક ફટકો માર્યો ને એન્જિન ચાલુ, સ્ટીમર ચાલુ થઈ એક જ ફટકે. હા 10,000 કે અત્યારે પેલા બધા વિચારમાં પડે ખાલી એક થોડાનો ફટકો મારવાના 10,000 રૂપિયા એક સેકન્ડમાં આને પડાવી લીધા આપણું પાણીથી. આ તો સારું ગળે ઉતરે એવી વાત નથી. મેં નહોતું કીધું તમે ગળે નહીં ઉતરે, તો તમારે આપવા જ જોઈએ ને, ક્યાં તમને વચન આપ્યું છે. દરેક કરવા માંડ્યા એમ તને કાંઈ વ્યાજબી કર, તું વિચાર કર ને વ્યાજબી રીતે તું વિચાર કરી દો. વાણિયા લોકો કઈક તો દલીલ તો કરે ને. હું તમને સમજાવું કે તમે શું ગણો છો કે એક અથોડાના ફટકો મારવાના 10,000 એ તમને ગળે નથી ઉતરતા ને? તો કે હા, એટલે તમે આ દલીલ કરો છો ને એમ નથી. મારું અનુભવ જ્ઞાન છે ને એના 10,000 હું લઉં છું કે ફટકો મારવાનો 10,000 નથી લેતો, એ તો મજૂરે મારી દે કે એ તો 12 આનાનો દાડીયો, એ વખતે 12 આનાનો દાડીયો હતો, 12 આનાનો દાડીયો ફટકો મારી દે, પણ ફટકો ક્યાં મારવો ને એના પૈસા છે. મહેરબાની કરીને આપી દો, અમારા અનુભવ જ્ઞાનના હું પૈસા મારું છું. આપી દો બીડા. અનુભવ અનુભવ જ્ઞાનની કિંમત બહુ છે જગતમાં. શું અનુભવ જ્ઞાનની કિંમત બહુ મોટી છે. એમ કૃપાળુદેવે જે વાત કરી છે જ્ઞાનીના માર્ગને, અને જ્ઞાનીના માર્ગનું જે એમણે સંયોજન કરીને આપણને આપ્યું છે. 195મો પત્ર, 128મો પત્ર, 254મો પત્ર, આ બધાનું કોર્ડિનેશન જો કરવામાં આવે તો ઠેર પદાર્થ નિર્ણય સુધી પહોંચી જાય. 154માં છેલ્લું સ્ટેજ શું લીધું, પદાર્થ નિર્ણય, એટલે બીજું સંકેત થઈ ગયું. વચ્ચે પરમેશ્વર બુદ્ધનું પહેલું સંકેત આવી ગયું, પદાર્થ નિર્ણય બીજું સંકેત થયું, એ પરમાર્થ સંકેતનો અંગ છે. ત્રીજું જે સંકેત છે જેનાથી ભવભ્રમણનો નાશ થાય, ખરેખર થઈ જાય છે, એનું અંગ છે. એ તો એટલે પદાર્થ એટલે આત્મ સ્વરૂપનો નિર્ણય, પદાર્થ નિર્ણય એટલે આત્મ સ્વરૂપનો નિર્ણય. આત્મ સ્વરૂપનો નિર્ણય કયો, આત્મ સ્વરૂપની ઓળખાણ કયો, કે આત્મ સ્વરૂપનું ભાવભાષણ કયો, એ સમ્યક દર્શનનું અનન્ય કારણ છે અથવા અંગભૂત છે. અને એ વગર કોઈને સમ્યક દર્શન થાય નહીં. ત્રણ કાળમાં સમ્યક દર્શન એ સબ્જેક્ટ કન્ડિશન છે પદાર્થ નિર્ણયનું. એટલે શરૂઆતથી જે જે ભૂમિકા એમણે નક્કી કરી છે, જેમ કે પહેલી ભૂમિકા પરિભ્રમણની વેદનાની, તો એનો પણ ભાવ પાછો જોઈએ. જ્યાં સુધી પરિભ્રમણના દુઃખોની ભયંકરતાનો ભાવ ન ભાસે ત્યાં સુધી વેદના આવે નહીં. ત્યાં સુધી વેદના આવે જ નહીં. એટલે એક એક ભૂમિકામાં ભાવ ભાસવાની વાત છે. ભૂમિકા તો આપણને સ્વાધ્યાયમાં સમજાય, પણ ભાવ ભાસે નહીં ત્યાં સુધી એની ફિલિંગ ઊભી ન થાય. એટલા અહીંયા પહેલાં એ વાત લીધી છે કે આત્માર્થીને તત્વજ્ઞાનના અભ્યાસમાં પોતાના પ્રયોજનભૂત વિષયમાં એટલી સતેજ જિજ્ઞાસા હોવી જોઈએ કે જેથી એના ભાવભાષણ વિના એ ભૂમિકાનો કે એ પ્રયોજનનો એ નિર્ણય ન કરી બેસે. ભાવ ભાષવો જોઈએ, નહીંતર એમને એમ નિર્ણય કરવાની જે પદ્ધતિ છે, સમજાયાથી નિર્ણય થઈ ગયો, એ એક નવી ભૂલ કરશે. જાણે અજાણે પણ નવી ભૂલ કરશે કે મને સમજાઈ ગયો. હા, એ ભાવભાષણનો વિષય છે. વિઝ્યુઅલાઈઝ થાય છે. નહીં, ભાવ ભાષણ થવું એટલે લાગવા માંડવું. શું આપણે શું કહીએ છીએ, મને ઠંડી લાગે છે, ઠંડી સમજાય છે એમ કહીએ છીએ. ભાગ પડે છે ત્યારે આપણે શું કહીએ છીએ, મને ઠંડી લાગે, લાગે છે, મને ઠંડી ઘણી છે એમ સમજાય છે, એવું નથી કહેતા આપણે, ફીલ થાય છે. એમ આ મુમુક્ષુની દરેક ભૂમિકા ફિલિંગ સ્ટેજની છે. ભલે સ્વાધ્યાય દરમિયાન આપણે સમજીએ, પણ એ સમજવાની સાથે એના ઊંડાણમાં એટલે ભાવભાષણમાં જવાની આપણે જિજ્ઞાસા વૃત્તિ એકદમ તીવ્ર થવી જોઈએ અને ભાવભાષણ સુધી પહોંચવું જોઈએ.
જિજ્ઞાસા વૃત્તિને અવરોધ કરનાર કોઈ કારણ?
પરલક્ષ અને કુતૂહલ વૃત્તિ. પરલક્ષ કુતૂહલ વૃત્તિ દર્શન મોહની તીવ્રતાના પરિણામો. એટલે પરના પોતાપણું, કર્તાપણું, ભોક્તાપણું, આધાર બુદ્ધિ, સુખ બુદ્ધિ, આ બધા ના. એટલે શું કે જિજ્ઞાસા તીવ્ર થાય એટલે દર્શન મોહ ઘટે, સીધી જ વાત છે. પ્રતિપક્ષમાં જ છે ને, રાજમાનું એક પગલું ઊંચું થાય, બીજું નીચું થાય, બીજું ઊંચું થાય, આ નીચું થાય, તો બે માંથી એક નીચું થાય ને એક ઊંચું થાય, બે એક કારણે ઊંચા થાય ને બે કારણે નીચા થાય નહીં. એવું છે, સાયન્ટિફિક છે. એક વાત કહું, હવે તારી જે મૂંઝવણ છે ને એને સંબંધે એક વાત છે. કામ કરવું છે બરાબર, અને કામ થતું નથી બરાબર, પછી તો એવું તીવ્ર મંથન ચાલવું જોઈએ છે. શું આ અવરોધ ક્યાંય બહાર નથી? અવરોધ અંદરના પરિણામોનો છે. શું અંદર તીવ્ર મંથન ઉપડવું જોઈએ કે ક્યાંય ખૂણે ખાતર ક્યાંય કચરો એવો છે કે જેને લઈને આગળ વધાતું નથી, એનું મંથન ચાલવું જોઈએ. અને જે પરિણામો અનિચ્છનીય પરિણામો, અનિચ્છનીય ભાવો આવ્યા જ કરતા હોય, નહીં ઈચ્છવા છતાં આવ્યા જ કરતા, તો એની સામે યુદ્ધે ચડવું જોઈએ પછી. અને ઘમસાણ યુદ્ધનું ચાલવું, ઘમસાણ યુદ્ધ ચાલવું જોઈએ, એમ છે. લડવું જોઈએ, અંદર લડાઈ ચાલવી જોઈએ બરાબર, ફ્રિક્શન થવું જોઈએ, ઘર્ષણમાં આવવું જ જોઈએ. જો સમજાયું હોય તો જે કોઈ વાત પ્રયોજનભૂત વાત સમજમાં આવી હોય તો તેના જ ભાવાસન માટે જિજ્ઞાસા થવી ઘટે, પરંતુ પરલક્ષી જ્ઞાનથી જિજ્ઞાસા શાંત ન થવી જોઈએ. સમજાય અને જિજ્ઞાસા શાંત થઈ તો સમજી લેવું કે પરલક્ષી જ્ઞાન છે, અને સમજાય અને જિજ્ઞાસા તીવ્ર થાય ભાવ વાસન માટે કે પરિણમન માટે તો સમજવું કે જ્ઞાન સ્વલક્ષી છે. હા, એનું લક્ષણ સ્વલક્ષી અને પરલક્ષી જ્ઞાનનું આ લક્ષણ. આ સ્થળે જિજ્ઞાસાનો અભાવ થવાથી જો જિજ્ઞાસા શાંત થાય તો જિજ્ઞાસાનો અભાવ થઈ જાય, ધારણામાં સંતોષ થઈ જાય, જે સમજાયું હોય એમાં સંતોષ થાય, તેમાં અહંભાવ પણ થાય કે મને સમજાણું, અને અટકી પણ જવાય. આ બધા આ બધી પરિસ્થિતિ ઊભી થાય, અને દર્શનનો વૃદ્ધિગત થઈ એનું પરલક્ષી જ્ઞાનમાં કેટલા નુકસાન છે. દર્શનનો વૃદ્ધિગત થઈ ભાવભાષણનો પુરુષાર્થ ઉત્પન્ન જ ન થાય તેવી સ્થિતિ થઈ જાય પાછી. એટલે પરલક્ષી જ્ઞાન, પરલક્ષી સમજણ એ સામાન્ય દોષ નથી. સમજાઈ જાય છે એની અંદર જે કોઈ વાત સમજવા યોગ્ય છે એ પરલક્ષી જ્ઞાનમાં પણ સમજાઈ જાય છે, એટલી જ્ઞાનની શક્તિ છે પરલક્ષી જ્ઞાનમાં પણ, દોષ મોટો થાય છે. મળી પોતાની ધારણાથી નિશ્ચિત થયેલી વાતની સંમતિ પ્રાપ્ત થવા અર્થે તેવી પદ્ધતિથી પણ પ્રશ્ન કરવા યોગ્ય નથી. અહીંયા એક બીજી વાત ઉપર ધ્યાન દઈ રહ્યું છે. કેટલાક મુમુક્ષુઓને વાત સમજાય છે, પછી મને સમજાણું છે એ બરાબર છે કે બરાબર નથી એનું કન્ફર્મેશન લઈએ છે, અને કન્ફર્મેટિવ ક્વેશ્ચન પ્રશ્ન ઉભો કરે કે આમ જ હોય ને, આમ જ હોય ને એમ કરીને પ્રશ્ન કરે, એ પણ બરાબર નથી. એના પર થોડી ચર્ચા કરી છે આ જગ્યાએ, કે પોતાની ધારણાથી એક નિશ્ચય થયો હોય કે આ વાત આમ છે, તો એને કન્ફર્મ કરાવવા માટે, એની સંમતિ મેળવવા માટે તેવી પદ્ધતિથી પણ પ્રશ્ન જે કરવામાં આવે છે, તો પ્રશ્ન એ પ્રકારે કરવો યોગ્ય નથી. તે પ્રકારે પ્રશ્ન ચર્ચા કરવામાં પોતાની વાતમાં હું જાણું છું, મને સમજાણું છું, સમજાણું છે તેવા ભાવનું પોષણ થઈ જાય છે. જાણ્યા જાણ્યા, અને તેના ઉપર વજન આવી જાય છે. જે સમજાણું છે એના ઉપર વજન આવી જાય છે, જે વજન ન આવવું જોઈએ તે આવી જાય છે. આવી આવી ભૂલો ચાલુ થઈ જાય છે, અને એ વજન આવવાથી એ સમજણમાં અટકવાનું કારણ થઈ જાય છે. આમ થતું હોવાથી, ધારણા હોવા છતાં પણ ત્યાં અયથાર્થતા ઉત્પન્ન થાય છે. બરાબર સમજાણું હોવા છતાં યથાર્થતા નથી, સમજાણું છે બરાબર અને યથાર્થતા નથી, આવી એક વિચિત્ર પરિસ્થિતિ. સમજાણું હોય, બરાબર ધારણા થઈ હોય તેનો પણ નિષેધ કરે છે. શા માટે? અયથાર્થતાથી બચાવવા માટે. શું સમજાણું હોય પેલા ને બરાબર, પણ નાને લોકો આમ જણાવે, વાત એની બરાબર હોય, એ કન્ફર્મેટિવ ક્વેશ્ચન ઉઠાવે કે આમ જ હોય ને, આમ જ હોય ને, આમ જ હોય ને, આમ આમ કરે. એમ થાય સર વાત તો આગમ અનુસાર છે, એમ એ પણ પોતે આવું જ કહેતા હતા, આવું જ બોલતા હતા, અને એ જ રીતે મેં હું સમજ્યો છું, અત્યારે ના કેમ પાડે છે. નિષેધ કરે, એ નિષેધ પાછળ ગંભીરતા છે, એવું નિષેધ કરવા પાછળ પણ ગંભીરતા છે. કે એ જીવને અયથાર્થ પણ ઉત્પન્ન થયું છે એને ખબર નથી, જ્ઞાનીને ખબર છે, મહેનતથી એને બચાવવા માંગે છે. ના પાડે એટલે મૂંઝાય, ભલે મૂંઝાય, મૂંઝવણમાં લાવવાની જરૂર છે ત્યાં, એને મૂંઝવણમાં લાવવાની જરૂર છે, તો એ ત્યાંથી નીકળે. નહીતર તો એટલું પાકું એને થઈ જાય યથાર્થ પણ, કે ત્યાંથી એને કાઢવું મુશ્કેલ પડે. સમજણ થયું હોય, એ સમજણ મારી બરાબર છે એમ પાકું નહીં કરાવવું. સમજણ બરાબર થઈ તો હજી મારે ભાવ ભાષણ બાકી છે એનું શું? તમે ભૂખ લાગી એટલે મીઠાઈ લાવ્યા, પણ દેખાડી તમે પીરસતા નથી, એનું શું કરવું? ખાય તો પેટ ભરાય ને, જોવાથી શું થાય? એમ સમજાણું એટલે શું? સમજણ અનુસાર પરિણામ ના આવે તો સમજાણું એનો અર્થ શું? તેથી શું સમજાણું? તેથી શું? જોકે દરેક સ્ટેજે આવું છે. ભાવ ભાષણ ત્યાં પછી જ્ઞાની એમ કહેશે કે ભાવ ભાષણ થયું તેથી શું? સમજે, એવી વાતો છે. એટલા માટે એવી વાતો છે કે જ્ઞાની કોઈ જગ્યાએ અટકવા દેવા માંગતા જ નથી. ભાવ ભાષણ થયું પણ તમે અનુભવ ક્યાં થયો છે? માટે ભાવ ભાષણ થયું એના ઉપર પણ વજન જાય તો એ ભાવ ભાષણ યથાર્થ નથી, યથાર્થ નથી. યથાર્થ ભાવ ભાષણમાં ભાવ ભાષણ ઉપર વજન ન રહીએ અને અનુભવ કરવાને નો પુરુષાર્થ વિધે વધારે તીવ્ર થાય ત્યારે એ ભાવ ભાષણ યથાર્થ ગણાય. આવું એનું યથાર્થતાનું લક્ષણ આવું છે. આ તો એવું છે કે અંદર સ્ટ્રિક્ટ મેડિકલ સુપરવિઝન દરેકને સુધારવું પડે એવું છે. ભૂલો પડી જાય, મુમુક્ષુ ક્યાં ભૂલો પડે એને ખબર ન રહે. શું તત્વજ્ઞાન નો અભ્યાસ કરતો જાય અને ભૂલો પડતો જાય એવો વિષય છે. એટલે આવા પ્રસંગે જ્ઞાની સાચી ધારણાનો પણ નિષેધ કરે છે તે યોગ્ય જ છે. ત્યાં સાચી ધારણાનો અનુકૂળ પ્રત્યુત્તર નહીં મળવાથી પ્રશ્નકારને પ્રાય અસમાધાન થાય છે, કામ કેમ કરે છે. અને તેથી ઉત્તરદાતા પ્રત્યે બહુમાન થતું નથી, અથવા તો કોઈ વાર એને માન ઘટી જાય છે, કામ કેમ કરે છે. શું અને જો ઉત્તર મળતા પોતાની પૂછેલી વાત પુષ્ટ થાય તો તેનું વજન અને જાણ પણ વધી જવાથી નુકસાન થાય છે, તેમ જ્ઞાની જાણે છે. તેથી ઉક્ત પ્રકારની કન્ફર્મેટિવ પ્રશ્ન પદ્ધતિ જ યોગ્ય નથી. તાત્પર્ય શું કરે છે કે પ્રશ્ન પણ એવો પૂછવો જોઈએ કે જેથી પોતાની સમજણને કન્ફર્મ કરાવવાની વાત ન હોય. એ જાતની પરિસ્થિતિ પ્રશ્નકારની હોય. પ્રશ્ન એટલે જિજ્ઞાસા, જિજ્ઞાસા એટલે મેટર ઇન ક્વેશ્ચન, એનું નામ જિજ્ઞાસા કહેવાય. હું સમજો છું એનો પ્રશ્ન, આમ સમજો છું એ બરાબર કે નહીં, તો મેટર ઇન ક્વેશ્ચન ન રહ્યું. એટલે પોતાની વાત પુષ્ટ કરવા માટે પ્રશ્ન કરે છે. પુષ્ટ કરવા જાય ત્યાં વજન વધી જાય, જ્યાં વજન ન વધવું જોઈએ ત્યાં વજન વધ્યું. સમજણની ભૂલ તો સ્થૂળ ભૂલ છે, પણ આ જે વેઇટેજની ભૂલ છે ને એ બહુ સૂક્ષ્મ ભૂલ છે. અને આખો આધાર વેઇટેજ ઉપર છે, તમારું વજન કઈ રીતે અયોગ્યપણે યોગ્યપણે ક્યાં જાય છે એના ઉપર જ તમારી સફળતા અને નિષ્ફળતાનો આધાર છે. કેમ કે મુખ્ય કોણ છે એ વિષય જરા સૂક્ષ્મ પડતો હોવાથી એને માટે સત્સંગમાં એ બધી ચર્ચાઓ ચાલે, સત્સંગમાં એ બધા વિષયોની છણાવટ થાય અને પ્રયોજનભૂતની દ્રષ્ટિવાળો પોતાની પ્રયોજન સાધવાવાળો એ ભૂલ થતી હોય કંઈ ના કરતા કે આપણને આવી ભૂલ થઈ જાય છે, આ ભૂલ મારે હવે નથી રાખતો, એ પકડી લે. એ રીતે સત્સંગ ઉપકારી થાય છે. એટલા માટે સત્સંગ વિશેષ પ્રકારે સત્સંગ કરવાને જે જ્ઞાનીઓની આજ્ઞા છે, સત્પુરુષોની આજ્ઞા છે કે સત્સંગ કરવો જોઈએ, એ આટલા માટે છે. કે અને એવી ભૂલોના પ્રકાર છે કે જાણી જોઈને ભૂલ નથી કરતો હોતો, અજાણપણે ભૂલો થતી હોય છે અને એને એમ લાગે કે હું ભૂલ કરતો નથી. એનો શું ઉપાય? એનો ઉપાય સત્સંગ, યથાર્થ સત્સંગ. યથાર્થ સત્સંગ ઉપર થોડાક મુદ્દાઓ વિચારવા જેવા છે. અત્યારે તો આપણી પાસે એટલો સમય નથી, આવતીકાલના સ્વાધ્યાયમાં આપણે સાંજના સ્વાધ્યાયમાં લઈશું કે યથાર્થ સત્સંગ છે એના ખાસ ખાસ મુદ્દાઓ કેવા છે. એવું નથી કે પાંચ જણા ભેગા થઈ કોઈ શાસ્ત્ર કે કોઈ ટોપિક તત્વજ્ઞાનનો ચર્ચામાં લઈએ માટે સત્સંગ થઈ ગયો, એવું નથી. યથાર્થ સત્સંગ ન હોય અને એમને સત્સંગ કરવામાં આવે ઓઘે ઓઘે તો વખત નીકળી જાય અને જે લાભ થવો જોઈએ, મોક્ષ માર્ગ પ્રત્યે પરિણામની ગતિ કે વિકાસ થવો જોઈએ એ થાય નહીં. અને એમ થાય કે સત્સંગ તો આપણે કરીએ છીએ, જ્ઞાનીએ કહ્યું છે માટે સત્સંગ તો કરીએ છીએ, પણ એ પોતાના હિત અહિતની બેદરકારી પણ ત્યાં ચાલતી હોય, ઉછળાઈ જાય છે, એ ખ્યાલ નથી રહેતો. દરકારથી સત્સંગમાં પણ યથાર્થ સત્સંગ જે રીતે થાય એ રીતે સત્સંગ કરવા જેવો છે, અને એના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ જે વિચારવા જેવા છે આપણે કાલના કાલના એક કલાકમાં એ વિશે મેળવીશું. અહીંયા તો આપણે એક વાત લીધી કે જિજ્ઞાસા ની સાથે ભાવ ભાષણનું અનુસંધાન થવું જોઈએ તો જિજ્ઞાસા યથાર્થ છે. બીજું સમજાણું હોય તો એ સમજાણા ઉપર વજન ના આવવું જોઈએ, અને એ પ્રશ્ન એ વાતને કન્ફર્મ કરાવવા જતાં વજન ગયું જાય છે એવી ભૂલ પણ ન થવી જોઈએ.